એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આજકાલ બધે જ સંભળાય છે, સસ્ટેનેબિલિટી.
હા, એટલે કે સ્થિરતા અથવા ટકાઉપણું. અને આ માટે આપણી પાસે આધાર છે કેન્ટ ઈ પોટનિકનું પુસ્તક સસ્ટેનેબિલિટી. અને આ વિષય ખબર છે અત્યારે ખૂબ જ મહત્વનો છે.
સાચી વાત છે. સસ્ટેનેબિલિટી શબ્દ એટલો બધો વપરાય છે જાણે કોઈ ફેશન ટ્રેન્ડ હોય, પણ એનો સાચો અર્થ શું છે એ સમજવું જરૂરી છે, નહીં?
બિલકુલ. કારણ કે મોટાભાગના લોકો શું સમજે છે કે બસ પર્યાવરણની વાત છે.
હા, વધુ ઝાડ વાવી દો એટલે પતી ગયું, સસ્ટેનેબલ થઈ ગયા.
પણ આ પુસ્તક જે રીતે સમજાવે છે ને એ ખરેખર અલગ છે. પોટની સ્પષ્ટ કહે છે કે આ ખાલી પર્યાવરણની વાત નથી.
તો પછી શું છે?
એ છે પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક સમાનતા. આ ત્રણેય વચ્ચે એક એમ કે જટિલ સંતુલન સાધવાની સતત ચાલતી પ્રક્રિયા.
ઓ, એટલે ત્રણેય પાયા સરખા મહત્વના છે.
ચોક્કસ. એક પણ નબળો પડે ને તો આખી વાત ખોરવાઈ જાય. અને આ સમજ મતલબ આપણા ભવિષ્ય માટે બહુ જ જરૂરી છે.
તો આટલું મહત્વનું પુસ્તક જેમણે લખ્યું છે એ લેખક વિશે થોડું જાણીએ. કેન્ટ ઈ પોટની કોણ છે અને એમનો દ્રષ્ટિકોણ કેમ ખાસ ગણાય?
કેન્ટ ઈ પોટની કોઈ એમ જ એકેડેમિક નથી. એ ટફ્ટ્સ યુનિવર્સિટી અને ટેક્સાસ એએનએમ જેવી મોટી યુનિવર્સિટીઓમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર રહ્યા છે.
એટલે રાજકીય વિજ્ઞાનના નિષ્ણાત.
રીતે ચાલે છે એટલે કે અર્બન ગવર્નન્સ અને પબ્લિક પોલિસી પર.
એટલે એમને ખાલી પર્યાવરણના મુદ્દા જ નહીં, પણ એ રાજકારણ અને સમાજ સાથે કઈ રીતે જોડાયેલા છે એની ઊંડી સમજ હશે.
બરાબર. એમની ખાસ વાત જ એ છે, એ અલગ અલગ ક્ષેત્રના જ્ઞાનને ભેગું કરે છે. પોલિટિકલ સાયન્સ, અર્બન પ્લાનિંગ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ અને સ્થિરતા જેવા જટિલ વિષય માટે આવો બ્રોડ વ્યૂ પોઈન્ટ બહુ જ જરૂરી છે.
અને એવું પણ નથી કે ખાલી થિયરીની જ વાતો કરે, પ્રેક્ટિકલ પાસા પર પણ ધ્યાન આપે છે, નહીં?
ચોક્કસ. નીતિઓ કેવી રીતે બને છે, શહેરો અને કંપનીઓ ખરેખર કામ કઈ રીતે કરે છે એના પર એમનો ફોકસ છે. એ આદર્શવાદમાં નથી રાજતા કે સાવ નિરાશાવાદી પણ નથી.
વાસ્તવિક પડકારોને સ્વીકારીને આગળ વધવાની વાત.
એકદમ. એ સ્થિરતાના લક્ષ્યો માટે કમિટેડ છે, પણ સાથે એ પણ જાણે છે કે રાજકીય, આર્થિક, સામાજિક અડચણો કેટલી મોટી છે. એમનું બીજું પુસ્તક પણ છે, ટેકિંગ સસ્ટેનેબલ સિટીઝ સિરિયસલી. એ પણ આ જ દિશામાં છે.
તો પાછા આવીએ આ પુસ્તક પર, સસ્ટેનેબિલિટી. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
સિમ્પલ ભાષામાં કહીએ તો આ પુસ્તક સસ્ટેનેબિલિટી શબ્દની આજુબાજુ જે કન્ફ્યુઝન છે એને દૂર કરવા માંગે છે. સ્પષ્ટ વ્યાખ્યાઓ આપે, એનો ઇતિહાસ સમજાવે અને એને સમજવા માટે પ્રેક્ટિકલ ફ્રેમવર્ક આપે.
એટલે કે પેલી ખાલી ગ્રીન દેખાવાની વાતોથી આગળ વધીને આપણે આ મુદ્દાને વધુ ગંભીરતાથી સમજી શકીએ, ક્રિટિકલી વિચારી શકીએ.
બરાબર પકડ્યું. પુસ્તકની મુખ્ય દલીલ એ છે કે સ્થિરતા કોઈ એવી ફિક્સ જગ્યા નથી કે ત્યાં પહોંચી ગયા એટલે કામ પૂરું. ના.
તો શું છે?
એ તો એક સતત ચાલતી, ડાયનામિક, ખૂબ જ જટિલ અને હા, ઘણીવાર વિવાદાસ્પદ પ્રક્રિયા છે.
અને આ પ્રક્રિયાના કેન્દ્રમાં પેલું 3E નું મોડલ છે જેની તમે હમણાં વાત કરી, એન્વાયરમેન્ટ, ઇકોનોમી અને સોશિયલ ઇક્વિટી.
હા, એ જ આ પુસ્તકનો પાયો છે. પોટની ભાર મૂકે છે કે આ ત્રણેય સરખા મહત્વના છે, ઇન્ટરકનેક્ટેડ છે. અને પુસ્તક એ જ સવાલ કરે છે કે આપણે આ ત્રણેય વચ્ચે બેલેન્સ કઈ રીતે રાખી શકીએ, ખાસ કરીને એવી દુનિયામાં જ્યાં જુદા જુદા હિતો અને મૂલ્યો વચ્ચે સતત ટક્કર ચાલતી હોય.
અને પેલું ગ્રીન વોશિંગ,
હા, એની સામે પણ ચેતવે છે. મતલબ ખાલી દેખાડો કરવા માટે પર્યાવરણની વાતો કરવી અને એ ભૂલ સામે પણ કે સ્થિરતા એટલે બસ પર્યાવરણ, ના, એનાથી ઘણું વધારે છે.
તો પુસ્તકની આખી જર્ની કેવી છે, શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે વ્યાખ્યાથી, ખાસ કરીને 1987ના બ્રુન્ડલેન્ડ કમિશનની ફેમસ વ્યાખ્યા.
હા, પેલી વ્યાખ્યા કે આજની જરૂરિયાતો પૂરી કરો પણ ભવિષ્યની પેઢીઓની ક્ષમતા સાથે સમાધાન કર્યા વગર.
બરાબર. અને આ વ્યાખ્યા જ બતાવે છે કે વાત ખાલી પર્યાવરણની નથી, પણ માણસની જરૂરિયાતો અને પેઢીઓ વચ્ચેના ન્યાયની પણ છે. આ વિચારને કેટલો મોટો બનાવી દે છે નહીં?
ખરેખર. પછી આગળ શું?
પછી પુસ્તક પહેલા 3 સ્તંભ, પર્યાવરણ, અર્થતંત્ર, સમાનતા ની ડિટેલમાં ચર્ચા કરે છે. પછી એક બહુ જ રસપ્રદ ચર્ચા આવે છે, નબળી વિરુદ્ધ મજબૂત સ્થિરતા. એના પર આપણે આવીશું.
હા, એ જાણવું પડશે.
પછી સ્થિરતાને માપવાના પડકારોની વાત છે, કે જીડીપી કેમ પૂરતું નથી અને બીજા કયા વિકલ્પો છે, જેમ કે જીપીઆઈ કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ.
અને પછી થિયરીમાંથી પ્રેક્ટિસ તરફ.
હા, પુસ્તક ઉદાહરણો આપે છે કે શહેરોમાં, કંપનીઓમાં, યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિરતા માટે શું પ્રયાસો થઈ રહ્યા છે, અને છેલ્લે મુખ્ય વિવાદો, ભવિષ્યના પડકારો અને આગળ શું કરવું એના પર ચિંતન સાથે પુસ્તક પૂરું થાય છે. ટૂંકમાં આખા વિષયનું એક કમ્પ્લીટ અને બેલેન્સ્ડ ચિત્ર આપે છે.
સરસ. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ વ્યાખ્યા અને ઇતિહાસથી. આ સસ્ટેનેબિલિટી શબ્દ આવ્યો ક્યાંથી? એની શરૂઆત ક્યાંથી થઈ?
ચોક્કસ. પહેલા ચેપ્ટરમાં પોટની એ જ કહે છે કે આ શબ્દ કેટલો અસ્પષ્ટ છે, બધા પોતપોતાની રીતે વાપરે છે, એટલે એ બ્રુન્ટલેન્ડ વ્યાખ્યાને બેઝ બનાવે છે. ફરી યાદ કરાવે છે કે ફોકસ ખાલી પર્યાવરણ પર નથી, માનવ જરૂરિયાતો અને ભવિષ્યની પેઢીઓ પર પણ છે.
અને ઇતિહાસ, આ વિચાર શું ખરેખર 1987માં જ શરૂ થયો?
ના ના, એના મૂળ ઘણા જૂના છે. બીજા પ્રકરણમાં લેખક એ સમજાવે છે. જૂના કન્ઝર્વેશનના વિચારો છે, પછી 1962માં રશેલ કાર્સનનું પેલું ક્રાંતિકારી પુસ્તક સાયલન્ટ સ્પ્રિંગ.
હા, જંતુનાશકો વિશે, જેણે બહુ મોટી અસર કરી હતી.
બરાબર. અને પછી 1970માં પેલી લિમિટ્સ ટુ ગ્રોથની ડિબેટ, કે શું પૃથ્વી અમર્યાદિત આર્થિક વિકાસ સહન કરી શકે. આ બધું બતાવે છે કે શરૂઆતમાં ધ્યાન ખાલી સંસાધનો અને પ્રદૂષણ પર હતું, ધીમે ધીમે એમાં સામાજિક અને આર્થિક પાસાઓ જોડાયા.
હવે આવીએ પુસ્તકના હાર્દ પર. પેલા 3E, પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક સમાનતા, અને થોડું વધુ સિમ્પલ રીતે સમજીએ.
જરૂર. પહેલો ઈ પર્યાવરણ, એન્વાયરમેન્ટ. આનો મતલબ છે આપણી આસપાસની કુદરતી સિસ્ટમ્સ, હવા, પાણી, જમીન, જંગલો, બાયોડાયવર્સિટી, એ બધું બરાબર રહે, એની તંદુરસ્તી જળવાય.
અને પેલી પ્લેનેટરી બાઉન્ડરીઝની વાત પણ આમાં આવે.
હા, પૃથ્વી કેટલું સહન કરી શકે એની વૈજ્ઞાનિક મર્યાદાઓ, એને ઓળંગવી નહીં, સંસાધનો એવી રીતે વાપરવા કે ભવિષ્ય માટે પણ બચે. ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ, જૈવ વિવિધતાનો નાશ, આ બધું આમાં આવે.
ઓકે. બીજો ઈ અર્થતંત્ર, ઇકોનોમી. તો શું પર્યાવરણ બચાવવા માટે આર્થિક વિકાસ રોકી દેવાનું?
ના, એ ગેરસમજ છે. પોટની કહે છે કે વાત એવા અર્થતંત્રની છે જે ટકાઉ હોય, સ્થિતિસ્થાપક હોય. મતલબ એવું અર્થતંત્ર જે પર્યાવરણ અને સમાજને નુકસાન કર્યા વગર લાંબા ગાળે સમૃદ્ધિ લાવી શકે. એટલે કે કંઈક અલગ પ્રકારનું અર્થતંત્ર. હા, જેમ કે સર્ક્યુલર ઇકોનોમીનો વિચાર, જ્યાં કચરો ઓછો થાય, વસ્તુઓ રિસાયકલ થાય, ફરી વપરાય, ફેર ટ્રેડ એટલે કે ન્યાયી વેપાર, અને ખાસ તો પેલી એક્સટર્નેલિટીઝ મતલબ પ્રદૂષણ જેવી બાબતોથી સમાજ અને પર્યાવરણને જે નુકસાન થાય છે એની કિંમત પણ આર્થિક ગણતરીમાં લેવી.
અને ત્રીજો ઈ, જે ઘણીવાર ભૂલાઈ જાય છે, સામાજિક સમાનતા, સોશિયલ ઇક્વિટી.
હા, અને પોટની એના પર ખૂબ ભાર મૂકે છે. આમાં શું આવે? ન્યાય, બધા માટે ક્વોલિટી ઓફ લાઈફ, માનવ અધિકાર, આરોગ્ય, શિક્ષણની સમાન તક, કમ્યુનિટી ડેવલપમેન્ટ, અને ખાસ કરીને પર્યાવરણીય ન્યાય.
પર્યાવરણીય ન્યાય એટલે?
એટલે કે પર્યાવરણના જે જોખમો છે, જેમ કે પ્રદૂષણ, ફેક્ટરીઓનું ધુમાડું, એનો બોજ કોના પર વધુ પડે છે, અને પર્યાવરણના જે ફાયદા છે, જેમ કે સ્વચ્છ હવા, પાણી, પાર્ક, એ કોને વધુ મળે છે, શું એ સમાજના બધા વર્ગોમાં, ખાસ કરીને ગરીબ અને વંચિતોમાં સરખી રીતે વહેંચાયેલું છે, આ જોવું.
તો મૂળ વાત એ કે આ ત્રણેય જણે 3 પાયાવાળી સ્ટૂલ જેવા છે. એક પણ કાઢી લો તો આખી સ્ટૂલ પડી જાય. ત્રણેય જરૂરી છે અને જોડાયેલા છે. આ જ અસલી ચેલેન્જ છે.
બિલકુલ. અને આ સમજ પછી પુસ્તક એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિલોસોફિકલ ચર્ચા પર આવે છે, નબળી વિરુદ્ધ મજબૂત સ્થિરતા.
હા, આ થોડું સમજાવો. આ વીક અને સ્ટ્રોંગ સસ્ટેનેબિલિટી શું છે?
નબળી સ્થિરતાનો વિચાર એવો છે કે કુદરતી મૂડી જેમ કે જંગલો, માછલીઓ, ખનીજો એને આપણે માણસે બનાવેલી મૂડી જેમ કે ફેક્ટરી, રોડ, ટેકનોલોજીથી બદલી શકીએ છીએ.
એટલે કે એક ઘટે તો બીજું વધારે દેવાનું.
હા, જાણે એક બેંક એકાઉન્ટમાંથી ઉપાડી બીજામાં જમા કરાવ્યા. એમના મતે મુખ્ય વાત એ છે કે ટોટલ મૂડી કુદરતી વત્તા માનવ સર્જિત જળવાઈ રહેવી જોઈએ.
દાખલા તરીકે કોઈ નદી પર ડેમ બાંધીએ, પર્યાવરણને નુકસાન થાય પણ વીજળી બને, ખેતી માટે પાણી મળે, તો એ કદાચ ઓકે ગણાય?
હમ, નબળી સ્થિરતાના દૃષ્ટિકોણથી કદાચ હા, પણ મજબૂત સ્થિરતાવાળા કહે છે ના. અમુક નિર્ણાયક કુદરતી મૂડી છે, જેમ કે સ્થિર આબોહવા, શુદ્ધ હવા, પીવાનું પાણી, જૈવ વિવિધતા. એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી, એને કોઈ ટેકનોલોજી કે પૈસાથી બદલી ન શકાય.
એ કુદરતી બેંક ખાલી જ ન થવી જોઈએ.
વિકાસનું કયું મોડેલ અપનાવીશું, પર્યાવરણના નિયમો કેવા રાખીશું, કુદરતી સંપત્તિનું મેનેજમેન્ટ કેવી રીતે કરીશું?
પણ આ બધી વાતો થઈ સિદ્ધાંતની, પણ આપણે ખરેખર સ્થિરતા તરફ જઈ રહ્યા છે કે નહીં એ માપીશું કેવી રીતે? આ મેઝરમેન્ટનું શું?
પાંચમું પ્રકરણ એના પર જ છે. લેખક ભારપૂર્વક કહે છે કે જીડીપી, જે આપણે સામાન્ય રીતે દેશનો વિકાસ માપવા વાપરીએ છીએ, એ સ્થિરતા માપવા માટે બિલકુલ પૂરતું નથી. ઉલટું, ઘણીવાર ગેરમાર્ગે દોરે છે.
ઓહ, એમ? કઈ રીતે?
વિચારો, કોઈ મોટી કુદરતી આફત આવે, જેમ કે પૂર કે વાવાઝોડું. એના પછી જે પુનર્નિર્માણ થાય, એમાં જે ખર્ચ થાય, એ જીડીપીમાં વધારો બતાવે.
અરે હા.
એમ જ પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી પણ જીડીપી વધારે. આ તો વિચિત્ર છે. બરાબર. એટલે પોર્ટની બીજા વિકલ્પોની વાત કરે છે, જેમ કે જેન્યુઇન પ્રોગ્રેસ ઇન્ડિકેટર, જીપીઆઈ. એ જીડીપીમાંથી પર્યાવરણીય નુકસાન અને સામાજિક ખર્ચ બાદ કરે છે અને વોલન્ટિયરિંગ જેવા સારા કામને ઉમેરે છે.
બીજું પેલું ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ.
હા, ઇકોલોજિકલ ફૂટપ્રિન્ટ એ માપે છે કે આપણી જીવનશૈલી ટકાવી રાખવા પૃથ્વીના કેટલા સંસાધનો જોઈએ છે, આપણે પૃથ્વી પર કેટલો બોજ નાખી રહ્યા છીએ. પછી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI, પણ છે, જે આરોગ્ય, શિક્ષણ, આવક પર ધ્યાન આપે છે.
અને શહેરો કે દેશો માટે પેલા સસ્ટેનેબિલિટી ડેશબોર્ડ્સની પણ વાત છે, જેમાં ઘણા બધા ઇન્ડિકેટર્સ એક સાથે જોઈ શકાય.
હા, અને આ બધા પાછળનો મૂળ આઈડિયા એ છે કે આપણે જે માપીએ છીએ એના પર જ ધ્યાન આપીએ છીએ, એટલે માપવાની પદ્ધતિ પસંદ કરવી એ પોતે જ આપણા મૂલ્યો બતાવે છે.
સિદ્ધાંતો અને માપનની વાત થઈ, હવે જરા પ્રેક્ટિકલ દુનિયામાં આવીએ. વ્યવહારમાં સ્થિરતા કેવી દેખાય છે, પુસ્તક આના પર શું કહે છે?
છઠ્ઠું પ્રકરણ આના પર જ છે અને ત્રણ મુખ્ય ક્ષેત્રોની વાત કરે છે. શહેરો, કોર્પોરેશન્સ એટલે કે કંપનીઓ, અને યુનિવર્સિટી કેમ્પસ.
શહેરો વિશે પુસ્તકમાં એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. લેખક કહે છે કે શહેરો ઉકેલો માટે લેબોરેટરી છે, પણ ત્યાં જ સૌથી વધુ રિસોર્સ વપરાય છે અને પોલ્યુશન થાય છે. આ કોન્ટ્રાડિક્શન નથી?
સારો પોઈન્ટ છે. પોટનીનો મુદ્દો એ છે કે શહેરો ભલે પ્રોબ્લેમનો મોટો સોર્સ હોય, પણ ત્યાં જ લોકો, આઈડિયા, પૈસા બધું એટલું ભેગું થાય છે કે નવા સોલ્યુશન્સ પણ ત્યાં જ ઝડપથી ડેવલપ થઈ શકે છે, ટેસ્ટ થઈ શકે છે.
એટલે કે તક પણ ત્યાં જ છે.
હા, પુસ્તક સ્માર્ટ ગ્રોથ, સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગ્રીન બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ્સ, જેમ કે પેલી લીડ સર્ટિફાઈડ બિલ્ડિંગો, અર્બન ફાર્મિંગ, આવા પ્રયાસોની વાત કરે છે જે શહેરોને વધુ ટકાઉ બનાવી શકે.
અને મોટી કંપનીઓ, કોર્પોરેશન્સનો શું રોલ?
હવે બિઝનેસ વર્લ્ડમાં પણ પેલી ટ્રિપલ બોટમ લાઇનની વાત ચાલે છે. પીપલ, પ્લાનેટ, પ્રોફિટ, એટલે કે નફાની સાથે લોકો અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું.
હા, CSR અને ESG રોકાણ વિશે પણ સાંભળીએ છીએ.
બરાબર. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR, અને ખાસ કરીને ESG, એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ. રોકાણકારો પણ હવે પૂછતા થયા છે કે કંપની પર્યાવરણ અને સમાજ માટે શું કરે છે.
પણ પેલું ગ્રીન વોશિંગનું જોખમ તો ખરું જ ને, ખાલી દેખાડો કરવાનો?
હા, એ જોખમ છે જ, અને લેખક એના માટે સાવધાન કરે છે. એટલે જ ટ્રાન્સપેરન્સી અને અકાઉન્ટેબિલિટી જરૂરી છે. પછી વાત આવે છે યુનિવર્સિટી કેમ્પસની.
હા, એમને સમાજના નાના મોડેલ ગણાવ્યા છે. એ કઈ રીતે?
ઘણી રીતે. યુનિવર્સિટીઓ પોતે કેવી રીતે ચાલે છે, એનર્જી બચાવે છે, પાણી બચાવે છે, કચરાનું શું કરે છે, એમાં સુધારો લાવી શકે.
બીજું,
એમના અભ્યાસક્રમમાં સસ્ટેનેબિલિટીના વિષયો ભણાવી શકે, નવા સંશોધન કરી શકે અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને નવા આઈડિયાઝ ટેસ્ટ કરવા માટે તો બેસ્ટ જગ્યા છે.
આ બધું સાંભળીને લાગે કે ઘણું બધું થઈ રહ્યું છે, પણ પડકારો પણ હશે જ. પુસ્તક એના વિશે શું કહે છે?
સાતમું પ્રકરણ એના પર જ છે. લેખક ક્લિયર કહે છે કે આ રસ્તો આસાન નથી. સૌથી મોટો પડકાર છે પોલિટિકલ વિલ, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ.
એટલે કે નેતાઓ અને સરકારો લાંબા ગાળાનું નથી વિચારતા.
ઘણી વાર એવું બને છે, ટૂંકા ગાળાના રાજકીય કે આર્થિક ફાયદા પર વધુ ધ્યાન હોય છે, જ્યારે સ્થિરતા માટે તો લાંબા ગાળાની દ્રષ્ટિ, પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ જોઈએ.
અને આપણી જીવનશૈલી, કન્ઝમ્પશન કલ્ચર,
એ બીજો મોટો પડકાર. આપણે સતત વધુ ને વધુ વસ્તુઓ ખરીદવા વાપરવા માંગીએ છીએ. આ સીધું સ્થિરતાના સિદ્ધાંતોની વિરુદ્ધ જાય છે. પછી વૈશ્વિક ન્યાયનો મુદ્દો છે. વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે જવાબદારી કોની, પૈસા કોણ આપે, એના પર મોટા મતભેદ છે.
અને ટેકનોલોજી એ બધું બરાબર કરી દેશે?
લેખક ટેકનોલોજીનો રોલ સ્વીકારે છે, પણ ટેકનો ઓપ્ટિમિઝમ, એટલે કે ટેકનોલોજી જ બધી સમસ્યા હલ કરી દેશે એવા વધુ પડતા આશાવાદ સામે ચેતવે છે. ટેકનોલોજી મદદ કરી શકે, પણ એ એકલી પૂરતી નથી. એની પણ મર્યાદાઓ છે. એને યોગ્ય પોલિસી, સામાજિક બદલાવ અને નૈતિક વિચાર સાથે જોડવી પડે.
તો આટલી બધી ચર્ચા પછી પુસ્તકનો નિષ્કર્ષ શું નીકળે છે? કોઈ સિમ્પલ સોલ્યુશન છે?
ના, સિમ્પલ સોલ્યુશન નથી. નિષ્કર્ષ એ નથી કે બધું પતી ગયું છે, પણ એ પણ નથી કે બધું આપોઆપ થઈ જશે. મુખ્ય વાત એ છે કે સ્થિરતા માટે સતત ડાયલોગ, ક્રિટિકલ થિંકિંગ, જુદા જુદા હિતો વચ્ચે સમાધાન કરવાની આવડત અને કોન્ફ્લિક્ટને મેનેજ કરવાની જરૂર પડશે. આ એક ઓનગોઈંગ પ્રોસેસ છે, એક સફર છે.
આ પુસ્તકમાંથી ખરેખર ઘણા બધા મહત્વના વિચારો અને સંદેશાઓ મળે છે. જો આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો કયા કહી શકાય? કી ટેકઅવેઝ?
સૌથી પહેલો અને કદાચ સૌથી ફંડામેન્ટલ મેસેજ છે સિસ્ટમ્સ થિંકિંગ અપનાવવાનો. એટલે કે પર્યાવરણ, અર્થતંત્ર, સમાજ, આ બધાને અલગ અલગ ખાનામાં ન જોતા એમની વચ્ચેના જટિલ જોડાણો સમજવા.
એટલે કે બધું એકબીજા સાથે જોડાયેલું છે સમજવું.
બરાબર. જેમ કે પાણીની અછતનો ઉકેલ વિચારતી વખતે ખાલી ડેમ બાંધવાનું ન વિચારવું, પણ એની અસર ખેતી પર, લોકોના સ્વાસ્થ્ય પર, નદીના જીવસૃષ્ટિ પર શું પડશે, એ બધું જોવું.
બીજો મુદ્દો મને જે મહત્વનો લાગ્યો તે છે સ્કેલ અને કોન્ટેક્સ્ટ. એટલે કે બધી જગ્યાએ એક જ ઉપાય ન ચાલે.
ચોક્કસ. જે ઉપાય અમેરિકાના કોઈ શહેર માટે સારો હોય એ ભારતના કોઈ ગામ માટે કદાચ યોગ્ય ન પણ હોય. સ્થાનિક પરિસ્થિતિ, સંસ્કૃતિ, જરૂરિયાતો, આ બધું ધ્યાનમાં રાખવું પડે. લોકલ લેવલથી ગ્લોબલ લેવલ સુધી અલગ અલગ સ્તરે કામ કરવું પડે.
ત્રીજો મુદ્દો પેલું અર્જન્સી અને કોમ્પ્લેક્સિટી વચ્ચેનું બેલેન્સ. ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ તાત્કાલિક એક્શન માંગે છે, પણ ઉતાવળમાં કંઈ ખોટું ન થઈ જાય એ પણ જોવાનું.
હા, કારણ કે ઉકેલો પોતે પણ નવી સમસ્યાઓ લાવી શકે છે. એટલે એક્શનની સાથે સાવચેતી ભર્યું લાંબા ગાળાનું પ્લાનિંગ પણ જોઈએ. અને ચોથો, જે વારંવાર આવે છે, પાવર અને પોલિટિક્સની ભૂમિકા.
હા, આ વાત બહુ મહત્વની છે. સ્થિરતા એ ખાલી ટેકનિકલ ઇસ્યુ નથી.
બિલકુલ નથી. એ ઊંડો રાજકીય મુદ્દો છે. નિર્ણયો કોણ લે છે, કોના હિતો સચવાય છે, કોને ફાયદો થાય છે, કોને નુકસાન થાય છે. દાખલા તરીકે કોઈ મોટો ઉદ્યોગ આવે તો રોજગારી વધે, એ આર્થિક ફાયદો. પણ કદાચ પ્રદૂષણ વધે, એ પર્યાવરણીય નુકસાન. અને સ્થાનિક લોકોને હટવું પડે, એ સામાજિક અન્યાય. આ બધા પ્રશ્નો પોલિટિક્સ અને પાવર સાથે જોડાયેલા છે. એટલે ડેમોક્રેસી, લોકોની ભાગીદારી, ન્યાય, આ બધું બહુ સેન્ટ્રલમાં છે.
અને છેલ્લે ઇનોવેશન અને એડેપ્ટેશન. આપણે બદલાતા રહેવું પડશે.
ચોક્કસ. નવી ટેકનોલોજી, નવા બિઝનેસ મોડલ, નવા સામાજિક વિચારો, બધું જોઈએ. પણ એનાથી વધુ જરૂરી છે સતત શીખતા રહેવાની, બદલાતા સંજોગો પ્રમાણે આપણી રીતો બદલવાની અને નવા પ્રયોગો કરવાની તૈયારી. કારણ કે સ્થિરતા કોઈ મંઝિલ નથી, પણ સતત ચાલતી એડેપ્ટેશનની પ્રોસેસ છે.
પોટનીના વિચારો ખરેખર વિચારતા કરી દે એવા છે. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે યાદ રહી જાય, એવા કેટલાક કોટ જેવા વિચારો પર ફરી નજર કરીએ.
હા, ચોક્કસ. પહેલો જે મને બહુ ગમ્યો, સ્થિરતા એ બલિદાન નથી પણ
પણ લાંબા ગાળાની સુખાકારી માટે ટૂંકા ગાળાના નિર્ણયોને યોગ્ય રીતે ગોઠવતી અલગ પસંદગીઓ છે. મતલબ વાત ખાલી આજે શું છોડવું પડશે એની નથી, પણ ભવિષ્યમાં શું મળશે એના પર ફોકસ કરવાની છે.
બીજો પેલો ત્રણ સ્તંભવાળો. ત્રણ સ્તંભો પર્યાવરણ, અર્થતંત્ર, સમાજ અલગ નથી પણ એકબીજા સાથે જોડાયેલા ટેકા છે. એક નબળો પડે તો આખી રચના તૂટી પડે છે.
આ સિસ્ટમ્સ થિંકિંગને બહુ સરળ રીતે સમજાવે છે.
ત્રીજો જે ન્યાય પર ભાર મૂકે છે. પર્યાવરણીય સમસ્યાઓ અને તેના ઉકેલો સમાન રીતે વહેંચાયેલા નથી. ન્યાયી અને અસરકારક નીતિઓ માટે કોણ જીતે છે અને કોણ હારે છે તે સમજવું આવશ્યક છે.
આ આપણને યાદ અપાવે છે કે વંચિતોનો અવાજ સાંભળવો કેટલો જરૂરી છે.
ચોથો ટેકનોલોજી વિશે બેલેન્સ્ડ વ્યૂ આપતો. નવીનતા જરૂરી છે પણ પૂરતી નથી. તેને સ્થિરતા તરફ દોરવા માટે સંસ્થાઓ, નીતિઓ અને સામાજિક ચળવળોની જરૂર છે.
ટેકનોલોજી એક ટૂલ છે, એને દિશા આપવી પડશે. અને પાંચમો જે આખી વાતનો સાર કહે છે, સ્થિરતા એ મંઝિલ નથી પણ એક યાત્રા છે, શીખવાની, અનુકૂલન કરવાની અને પ્રકૃતિ તથા એકબીજા સાથેના આપણા સંબંધોને સુધારવાની સતત પ્રક્રિયા.
આ બધા વિચારો ખાલી વાંચવા માટે નથી, આપણા રોજિંદા જીવનમાં, આપણા સમાજમાં આને કેવી રીતે ઉતારી શકાય, કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન?
ઘણા રસ્તા છે. પર્સનલ લેવલ પર આપણે વધુ કોન્શિયસ કન્ઝ્યુમર બની શકીએ. કંઈ પણ ખરીદતા પહેલાં વિચારીએ, આ ક્યાં બન્યું છે, કેવી રીતે બન્યું છે, એનાથી પર્યાવરણ પર શું અસર થઈ હશે, બનાવનારને બરાબર પૈસા મળ્યા હશે. ખાલી ગ્રીન લેબલ જોઈને ન ભોળવાઈએ.
હા, અને નાગરિક તરીકે પણ આપણો રોલ છે. જેમ કે આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તો ખાલી સરકારને દોષ દેવાને બદલે આપણે શું કરી શકીએ? પાણી બચાવી શકીએ, રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં જોડાઈ શકીએ, કોઈ નવો પ્રોજેક્ટ આવતો હોય તો એના 3E પાસાઓ પર સવાલ ઉઠાવી શકીએ.
બરાબર. બિઝનેસ માટે પણ આમાં શીખવાનું છે. સ્થિરતાને ખાલી ખર્ચ કે નિયમપાલન ન ગણતા એને ઇનોવેશન અને લોંગ ટર્મ ગ્રોથની તક તરીકે જોઈ શકાય. વેસ્ટ ઘટાડવો, એનર્જી બચાવવી, લોકલ કમ્યુનિટીને સપોર્ટ કરો, આ બધું લાંબા ગાળે ફાયદો કરાવે છે અને સારી રેપ્યુટેશન બને એ અલગ.
અને જે લોકો પોલિસી બનાવે છે, સરકારમાં છે, શહેરોનું પ્લાનિંગ કરે છે, એમના માટે તો આ બહુ જ ઉપયોગી થઈ શકે.
ચોક્કસ. કોઈપણ યોજનાનું મૂલ્યાંકન કરતી વખતે ખાલી ઇકોનોમિક ફાયદો નહીં પણ એના પર્યાવરણીય અને સામાજિક પ્રભાવોને પણ એટલું જ વજન આપે. સ્થાનિક સ્તરે પેલા સસ્ટેનેબિલિટી ડેશબોર્ડ બનાવે જેથી ખબર પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.
અને એજ્યુકેશનમાં પણ.
હા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક શીખવે છે કે જટિલ સમસ્યાઓનું એનાલિસિસ કેવી રીતે કરવો, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે સમજવા અને પુરાવાના આધારે નિર્ણયો કેવી રીતે લેવા. ઇન્ટરડિસિપ્લિનરી થિંકિંગને પ્રોત્સાહન આપે છે જે આજની દુનિયા માટે બહુ જરૂરી છે.
આખી ચર્ચા પછી મારા માટે એક મોટો બોધપાઠ એ છે કે સ્થિરતા એ કોઈ ફિક્સ ડેસ્ટિનેશન નથી પણ સતત ચાલતી સમાધાનો અને સંઘર્ષોને મેનેજ કરવાની એક પ્રોસેસ છે અને એમાં પોલિટિક્સ અને પાવર કેટલા સેન્ટ્રલ છે એ વાત વધુ સ્પષ્ટ થઈ. ઇઝી આન્સર્સ નથી.
અને મારા માટે પેલું મેજરમેન્ટનું મહત્ત્વ. આપણે જે માપીએ છીએ એ જ દિશામાં જઈએ છે. GDPને બદલે જો આપણે GPI કે વેલબીઈંગના બીજા માપદંડો પર ફોકસ કરીએ તો આપણી પ્રાયોરિટીઝ બદલાઈ શકે છે. અને પેલી વીક વર્સિસ સ્ટ્રોંગ સસ્ટેનેબિલિટીની ચર્ચાએ પણ વિચારને ઘણી ક્લેરિટી આપી.
તો જો આ પુસ્તકમાંથી એક સૌથી મૂલ્યવાન પાઠ લેવાનો હોય તો તે કયો હશે? સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેકઅવે.
મારા મતે સૌથી મોટો પાઠ એ છે કે આપણે કોમ્પ્લેક્સિટીને સ્વીકારવી પડશે અને ઇન્ટિગ્રેટેડ રીતે વિચારવું પડશે. પર્યાવરણ, અર્થતંત્ર, સમાજને સાથે રાખીને. સ્થિરતા એ ખાલી પર્યાવરણ બચાવવાની વાત નથી, એ તો આપણા ગ્રહની મર્યાદામાં રહીને બધા માટે આજે અને કાલે એક સારું અને ન્યાયી જીવન મળે એ રીતે આપણા સમાજને, અર્થતંત્રને, જીવનશૈલીને રીઓર્ગેનાઇઝ કરવાની વાત છે.
અને એ પણ સમજવું જરૂરી છે કે પડકારો મોટા છે, જટિલ છે, પણ નિરાશ થવાની જરૂર નથી. જ્ઞાન, યોગ્ય ટૂલ્સ, ભેગા મળીને પ્રયાસ અને સિસ્ટમમાં ફેરફાર કરવાથી રસ્તો નીકળી શકે છે.
બરાબર. અને કદાચ સૌથી મોટો દૃષ્ટિકોણ બદલાવ એ છે કે સ્થિરતા એ પર્યાવરણીય સુરક્ષા જેટલી જ સામાજિક ન્યાય અને ડેમોક્રેટિક ગવર્નન્સ વિશે પણ છે. સમાજમાં જે અસમાનતાઓ છે એને દૂર કર્યા વગર સાચી લાંબા ગાળાની સ્થિરતા શક્ય નથી. આ જ મોટો પડકાર છે અને કદાચ સૌથી મોટી તક પણ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રે ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.